એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી કહી શકાય કે ક્રાંતિકારી શોધ વિશે વાત કરવાના છીએ જેણે આપણી આખી સભ્યતાનો પાયો જ બદલી નાખ્યો. લેખન અને લિપિ.
હા, ખરેખર જબરદસ્ત વિષય છે આજનો. આપણે જે બોલીએ વિચારીએ એ બધું કાયમ માટે સાચવી રાખવાની તાકાત, એને દૂર દૂર સુધી પહોંચાડવાની રીત, એ બધું આપણને લેખનથી જ મળ્યું છે.
બરાબર. અને આજે આપણી ચર્ચાનો આધાર છે એન્ડ્રુ રોબિન્સનનું પુસ્તક રાઇટિંગ એન્ડ સ્ક્રિપ્ટ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
આ પુસ્તક એટલે ખાલી ઇતિહાસ નથી.
ના, બિલકુલ નહીં.
એ સમજાવે છે કે આ બધી લિપિઓ કામ કઈ રીતે કરે છે, એમનો વિકાસ કેમ થયો, અને આજે પણ આજના ડિજિટલ યુગમાં પણ એનું શું મહત્વ છે.
સાચી વાત. આપણે રોજ કદાચ કેટલોય લખીએ વાંચીએ છીએ, પણ એની પાછળની આખી જે પ્રક્રિયા છે, એનું જે ગણિત છે, અરે એનું જાદુ, એ સમજવું બહુ અદ્ભુત અનુભવ છે.
ચોક્કસ. લેખન એટલે ખાલી અક્ષર નથી પાડવાના, એ તો વિચારવાની એક પદ્ધતિ છે. જ્ઞાન સાચવવાની અને ફેલાવવાની એક ટેકનોલોજી છે, જેણે સમાજ, વિજ્ઞાન, કળા શું નથી બદલ્યું. આ પુસ્તક આપણને બસ એ જ સફર પર લઈ જાય છે.
તો પછી આ સફર કરાવનાર લેખક વિશે થોડું જાણીએ. એન્ડ્રુ રોબિન્સન બ્રિટિશ લેખક છે, ઇતિહાસકાર પણ છે, અને એમની ખાસિયત એ છે કે અઘરામાં અઘરા વિષયને પણ એટલી સરળ રીતે સમજાવે ને કે મજા આવી જાય.
હા, એ વાત સાચી. વિજ્ઞાન હોય કે પછી આવી પ્રાચીન સંસ્કૃતિઓ, એમની શૈલી બહુ શું કહેવાય, રસાળ છે, વાચકને જકડી રાખે.
અને લિપિઓના વિષયમાં તો એમનું કામ બહુ મોટું છે.
હા, બિલકુલ. એમણે પેલી લિનિયર બી લિપિ ઉકેલનાર માઇકલ વેન્ટ્રિસ પર પુસ્તક લખ્યું છે, ધ મેન હુ ડિસાઇફર્ડ લિનિયર બી. એ વાંચીએ ને એટલે ખબર પડે કે લિપિ ઉકેલવી એ કોઈ જાસૂસી કથાથી ઓછું નથી.
ઓહો.
અને એ રોમાંચને એ એટલી સરસ રીતે વર્ણવે છે. પછી એમનું બીજું પુસ્તક છે લોસ્ટ લેંગ્વેજીસ, જે લિપિઓ હજી ઉકેલાઈ નથી ને એના પર, એટલે એમની પક્કડ આ વિષય પર જબરદસ્ત છે.
એટલે કે એ ખાલી લિપિ કેવી દેખાય છે એ નથી કહેતા, પણ એની પાછળની માણસની બુદ્ધિ, એનો સંઘર્ષ, એ સફળતા નિષ્ફળતા, એ બધી વાતો કરે છે. એમણે તો આઇન્સ્ટાઇન પર પણ લખ્યું છે, અને પેલા રોઝેટા સ્ટોન ઉકેલવામાં જેમનો ફાળો હતો, થોમસ યંગ, એમના પર પણ.
હા, એટલે એમની દૃષ્ટિ બહુ વિશાળ છે. ટેકનિકલ તો છે જ, પણ સાથે સાથે માનવીય અને ઐતિહાસિક પણ. એટલે જ આ વિષય પર લખવા માટે એ એકદમ યોગ્ય વ્યક્તિ છે.
એ લિપિને ખાલી ચિહ્નોના સમૂહ તરીકે નથી જોતા.
ના ના, એને માનવ સંચાર અને આપણી બુદ્ધિના વિકાસના અરીસા તરીકે જુએ છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? રોબિન્સન આપણને શું કહેવા માંગે છે ટૂંકમાં?
જો, મુખ્ય વાત એમ છે કે લેખન એ માનવ ઇતિહાસની કદાચ સૌથી વધુ અસર કરનારી શોધોમાંની એક છે. એ ખાલી આપણે જે બોલીએ એને લખી નાખવાનું સાધન નથી.
ના,
એણે આપણી વિચારવાની રીત બદલી, સમાજનું આખું માળખું બદલ્યું, જ્ઞાનની સીમાઓ કેટલી એ વિસ્તારી દીધી.
હા,
આ પુસ્તક આપણને લગભગ 5000 વર્ષના લેખનના ઇતિહાસમાં લઈ જાય છે. છેક મેસોપોટેમિયાની પેલી ક્યુનિફોર્મથી શરૂ કરીને આજકાલના ઇમોજી સુધી.
અને એમાં જે રસપ્રદ વાત મને લાગી એ છે કે એ ફક્ત આપણા મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ પર જ અટકી નથી જતું.
બરાબર, એ જ તો ખાસ વાત છે. મોટાભાગે પશ્ચિમમાં એમ મનાય કે આલ્ફાબેટ જ શ્રેષ્ઠ છે, પણ રોબિન્સને વાતને પડકારે છે. એ સમજાવે છે કે દુનિયામાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સિસ્ટમ્સ છે.
ત્રણ પ્રકાર? કયા કયા?
એક તો લોગોગ્રાફિક, જેમાં એક ચિહ્ન એટલે લગભગ એક શબ્દ કે એક વિચાર, જેમ કે ચીની ભાષામાં.
બીજું છે સિલેબિક, જેમાં એક ચિહ્ન એટલે એક આખો સિલેબલ એટલે કે અક્ષર, જેમ કે કા કી, જાપાની કાના અનુદાહરણ છે.
અને ત્રીજું આલ્ફાબેટિક, જેમાં એક ચિહ્ન એટલે એક મૂળભૂત ધ્વનિ, ક ખ ગ અ આ ઈ, આપણી ગુજરાતી આમાં આવે.
હા,
પુસ્તક આ ત્રણેયની પાછળનો તર્ક અને એમની પોતાની શક્તિઓ સમજાવે છે. એમ કહે છે કે લેખન કોઈ એક વસ્તુ નથી, પણ આવી અલગ અલગ સિસ્ટમ્સનો એક આખો પરિવાર છે, સતત બદલાતો વિકસતો પરિવાર.
વાહ, પુસ્તકની શરૂઆત જ બહુ નાટકીય રીતે થાય છે નહીં, રોઝેટા સ્ટોનની વાર્તાથી.
હા, એ તો ક્લાસિક વાર્તા છે. 1799માં નેપોલિયનની સેનાને ઇજિપ્તમાં એક પથ્થર મળ્યો રોઝેટા ગામ પાસે.
અને એના પર શું હતું?
એના પર એક જ શાહી ફરમાન ત્રણ અલગ અલગ લિપિમાં લખેલું હતું. સૌથી ઉપર હાઇરોગ્લિફિક, પેલી ચિત્રોવાળી કોતરણીવાળી લિપિ, વચ્ચે ડેમોટિક, જે રોજિંદા વપરાશની થોડી સરળ લિપિ હતી, અને છેલ્લે પ્રાચીન ગ્રીક.
અને ગ્રીક તો વિદ્વાનો વાંચી શકતા હતા, એટલે ચાવી મળી ગઈ.
બરાબર, પણ ચાવી મળ્યા પછી પણ તાળું ખોલતા લગભગ 20 વર્ષ લાગ્યા. જીન ફ્રાન્સવા શેમ્પોલિયન નામનો એક ફ્રેન્ચ વિદ્વાને આખરે 1822માં એનો ભેદ ઉકેલ્યો.
અને એમનો મુખ્ય સિદ્ધાંત શું હતો, કેવી રીતે ઉકેલ્યો એમણે?
એમણે એ સાબિત કર્યું કે હાઇરોગ્લિફ્સ ખાલી ચિત્રો નથી, એ તો અ, ધ્વનિ અને અર્થ બંનેનું જટિલ મિશ્રણ છે. કેટલાક ચિહ્નો આખા શબ્દ માટે હતા, કેટલાક ખાલી ધ્વનિ માટે, ફોનેટિક, અને કેટલાક તો ખાલી અર્થ સ્પષ્ટ કરવા માટે જ વપરાતા હતા, ડિટર્મિનેટિવ્સ.
એટલે ખાસું ગૂંચવણ ભર્યું હતું.
હા, પણ આ સમજણ મળીને એ પછી બીજી અજાણી લિપિઓ ઉકેલવાનો રસ્તો ખુલ્યો. આ એક પાયાનું કામ હતું.
હા, પછી પુસ્તક આગળ વધે છે અને લેખનના મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે. તમે જે ત્રણ પ્રકાર કહ્યા એ લોગોગ્રાફિક, સિલાબિક, આલ્ફાબેટિક, એની વાત આવે છે. પણ સાથે એક બીજો બહુ મહત્વનો સિદ્ધાંત છે, રિબસ સિદ્ધાંત. આ શું છે?
હા, રિબસ પ્રિન્સિપલ આ ખરેખર લેખનના વિકાસમાં એક મોટો, શું કહેવાય, કૂદકો હતો. એનો સીધો સાદો અર્થ એ કે કોઈ વસ્તુના ચિત્રનો ઉપયોગ એના નામના ધ્વનિ માટે કરવો, ભલે પછી એ ચિત્રનો મૂળ અર્થ લાગુ પડતો હોય કે ન હોય.
દાખલો આપશો?
ચોક્કસ. જેમ કે અંગ્રેજીમાં માની લો કે મધમાખી, બી નું ચિત્ર છે, અને બીજું ચિત્ર પાંદડું, લીફનું છે. હવે આ બંને ચિત્ર બાજુબાજુમાં મૂકીએ તો શું વંચાય? બી લીફ, એટલે કે વિશ્વાસ.
અચ્છા,
એટલે ચિત્રનો અર્થ નહીં પણ એના નામનો અવાજ વાપરવાનો.
બરાબર.
અથવા માની લો કે સૂર્યનું ચિત્ર દોર્યું પણ એનો ઉપયોગ દીકરો, સન લખવા માટે કરવો, કારણ કે બંનેનો ઉચ્ચાર સરખો છે.
સમજાયું. એટલે ચિત્રોની મદદથી પઝલની જેમ અમૂર્ત શબ્દો કે નામો લખવાની શરૂઆત થઈ હશે. આનાથી જ લેખન ખાલી વસ્તુઓ બતાવવાથી આગળ વધીને ભાષાના અવાજને પકડી શક્યું હશે, ખરું ને?
બિલકુલ. આ સિદ્ધાંત વગર અમૂર્ત વિચારો, માણસોના નામો, વ્યાકરણની નિશાનીઓ, આ બધું લખવું બહુ અઘરું હતું. આનાથી જ લેખન ખરા અર્થમાં ભાષાને પ્રતિબિંબિત કરી શક્યું.
પુસ્તક પછી આપણને લઈ જાય છે છેક લેખનની શરૂઆત પાસે, મેસોપોટેમિયા, સુમેરિયન સંસ્કૃતિ અને ક્યુનિફોર્મ લિપિ, દુનિયાની સૌથી જૂની લેખન પદ્ધતિઓમાંની એક. એ કેવી રીતે શરૂ થઈ?
એની શરૂઆત થઈ, એમ સમજો ને, કે જરૂરિયાતમાંથી. લગભગ 3300 ઈસવી પૂર્વે સુમેરિયનોને વેપાર અને વહીવટ માટે હિસાબ રાખવો પડતો હતો.
હા, હિસાબ કિતાબ તો જોઈએ જ.
એટલે પહેલા એ લોકો માટેના નાના નાના ટોકન વાપરતા, અલગ અલગ આકારના, કોઈ ઘેટા માટે, કોઈ અનાજ માટે, કોઈ તેલ માટે.
ઓકે.
પછી આ ટોકન્સને બદલે એના ચિત્રો ભીની માટીની તકતીઓ પર દોરવાનું શરૂ થયું. ધીમે ધીમે આ ચિત્રો વધુને વધુ સરળ અને અમૂર્ત થતા ગયા, અને વાંસની કલમથી લખતા એટલે ખૂણાવાળા આકાર બનતા ગયા. આજ ક્યુનિફોર્મ.
એટલે શરૂઆત થઈ હિસાબ રાખવા માટે.
હા, મુખ્યત્વે વહીવટી અને આર્થિક રેકોર્ડ માટે. પણ પછી તો એનો ઉપયોગ સાહિત્ય લખવા, કાયદા ઘડવા, ધાર્મિક ગ્રંથો લખવા, બધા માટે થવા લાગ્યો.
અને નવાઈની વાત એ છે કે એ એક લિપિ લગભગ 3000 વર્ષ સુધી વપરાશમાં રહી, અને કેટલી બધી જુદી જુદી ભાષાઓ લખવા માટે વપરાઈ. સુમેરિયન, અક્કાડિયન, બેબિલોનિયન.
હા, એ બહુ અનુકૂલનશીલ હતી. એ પછી પુસ્તક ફરી પાછું ઇજિપ્ત પર આવે છે. હાઇરોગ્લિફ્સ અને એના જે સરળ સ્વરૂપો હતા, હાયરાટિક અને ડેમોટિક, એની વાત કરે છે. અને પછી આવે છે પેલી રોમાંચક કથા લિનિયર બી લિપિના ઉકેલની.
હા, માઇકલ વેન્ટ્રિસવાળી.
બરાબર. માઇકલ વેન્ટ્રિસ એક આર્કિટેક્ટ હતા, એ તો ભાષાશાસ્ત્રી પણ નહોતા, પણ એમણે કોઈ રોઝેટા સ્ટોનની મદદ વગર ખાલી તર્ક અને ભાષાઓના અભ્યાસથી સાબિત કરી દીધું કે એ ગ્રીક ભાષાનું જ એક પ્રાચીન સ્વરૂપ હતું. આખી વાત જાસૂસી વાર્તા જેવી છે,
ખરેખર. અને પુસ્તક તો આપણને છેક અમેરિકા સુધી લઈ જાય છે, માયાન લિપિ, જે ત્યાં સ્વતંત્ર રીતે વિકસી હતી.
હા, માયાન ગ્લિફ્સ, એ પણ પાછી ઇજિપ્તિયન જેવી જ જટિલ લોગોસિલેબિક સિસ્ટમ હતી. પુસ્તક એની પણ વાત કરે છે.
અને પછી આવે છે ચીન, ચીની લિપિ,
જે હજારો વર્ષથી સતત વપરાશમાં છે અને આપણા આલ્ફાબેટ કરતા સાવ જુદા જ તર્ક પર ચાલે છે.
બરાબર. ચીની લિપિ એ લોગોગ્રાફિકનું ઉત્તમ ઉદાહરણ છે. હજારો અક્ષરો છે, દરેક અક્ષર એક શબ્દ કે અર્થનો ઘટક બતાવે, યાદ રાખવા બહુ અઘરા.
હા, એ તો છે,
પણ એનો ફાયદો એ છે કે ચીનમાં ભલે લોકો અલગ અલગ બોલી બોલતા હોય, લખેલું બધા સમજી શકે. આનાથી ચીનની સાંસ્કૃતિક એકતા ટકી રહી છે. એમાં આ લિપિનો બહુ મોટો ફાળો છે.
અને જાપાની લિપિ, એ તો વળી આ બધાનું મિશ્રણ જેવી લાગે છે.
હા હા, જાપાની તો કદાચ દુનિયાની સૌથી જટિલ લેખન પદ્ધતિ ગણાય. એમાં ચીનથી લીધેલા અક્ષરો કાંજી પણ છે, અને સાથે એમની પોતાની બે સિલેબ્રી હિરાગાના અને કાટાકાના પણ છે. ઘણીવાર એક જ વાક્યમાં ત્રણે વપરાયેલા હોય.
બાપરે.
પણ આ એ બતાવે છે કે લિપિઓ જરૂર પડે એમ કેવી રીતે બદલાય છે, એકબીજામાંથી ઉછીનું લે છે, મિશ્રણ પામે છે. બહુ ગતિશીલ પ્રક્રિયા છે આ. અને પછી છેવટે પુસ્તક આપણને આપણા આલ્ફાબેટના ઇતિહાસ પર લાવે છે. આપણી બધી લિપિઓનો આધાર જેના પર છે એની શોધ કેવી રીતે થઈ?
રોબિન્સન બહુ સ્પષ્ટ કહે છે કે સાચા અર્થમાં આલ્ફાબેટની શોધ ઇતિહાસમાં ફક્ત એક જ વાર થઈ.
ફક્ત એક જ વાર? ક્યારે અને ક્યાં?
લગભગ 1800 ઈસવી પૂર્વે સિનાઈ વિસ્તારમાં રહેતા સેમિટિક ભાષી લોકો દ્વારા. એમણે ઇજિપ્શિયન લિપિમાંથી પ્રેરણા લીધી, પણ એને બહુ જ સરળ બનાવી દીધી. એમણે શું કર્યું કે ફક્ત વ્યંજનો માટે જ ચિહ્નો બનાવ્યા, સ્વરો માટે નહીં. આને અબજદ કહેવાય છે.
અચ્છા, એટલે શરૂઆતમાં સ્વરો નહોતા?
ના. પછી આ વિચાર ફોનિશિયન વેપારીઓ દ્વારા ભૂમધ્ય સમુદ્રના વિસ્તારોમાં ફેલાયો. ગ્રીક લોકોએ આ લિપિ અપનાવી અને એમાં સ્વરો ઉમેર્યા, એટલે એ બન્યો દુનિયાનો પહેલો સાચો સંપૂર્ણ આલ્ફાબેટ.
અને એમાંથી જ પછી લેટિન, ગ્રીક, સિરિલિક જેવી યુરોપિયન લિપિઓ આવી.
હા, અને આપણી બ્રાહ્મી લિપિ પણ, જેમાંથી ભારતની મોટાભાગની લિપિઓ ઉતરી આવી છે, આપણી ગુજરાતી સહિત. એનું મૂળ પણ ક્યાંક ને ક્યાંક પેલી સેમિટિક શોધ સાથે જોડાયેલું છે.
આ ખરેખર બહુ રસપ્રદ વાત છે. આપણી દેવનાગરી, ગુજરાતી, બંગાળી, તમિલ, આ બધી લિપિઓનું મૂળ છેવટે એક જ જગ્યાએ જાય છે. અને આ બધી લિપિઓ આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ સાથે કેવી ગાઢ રીતે જોડાયેલી છે.
ચોક્કસ. અને પુસ્તકનો અંત આધુનિક સમય સાથે થાય છે. લેખન જ્યારે ઇલેક્ટ્રોનિક બન્યું, કીબોર્ડ આવ્યું, ઇન્ટરનેટ, ટેક્સ્ટ મેસેજિંગ, અને ખાસ તો ઇમોજી.
હા, ઇમોજી, એના વિશે શું કહે છે રોબિન્સન?
એ ઇમોજીને બહુ રસપ્રદ રીતે જુએ છે. એ કહે છે કે એ એક નવા પ્રકારનું વૈશ્વિક પ્રોટોરાઇટિંગ છે, એટલે કે લેખન જેવું કંઈક જે ભાવનાઓ વ્યક્ત કરવામાં ભાષાની મર્યાદાઓને ઓળંગવામાં મદદ કરે છે. ટૂંકમાં, લેખન હજી પણ વિકસી રહ્યું છે, એ સ્થિર નથી થઈ ગયું.
વાહ, તો આ આખી સફર પછી આ પુસ્તકમાંથી મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ આપણે લઈ શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે લેખન એક ખરેખર શક્તિશાળી, પરિવર્તનકારી ટેકનોલોજી છે. એણે ખાલી સંદેશા નથી પહોંચાડ્યા, એણે આપણી ચેતનાને, આપણા સમાજને ઘડ્યો છે. જટિલ વિચાર, કાયદો, વિજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, આ બધું લેખનને કારણે જ શક્ય બન્યું. બીજું, દુનિયાભરની આટલી બધી અલગ અલગ લિપિઓ છે, પણ એ બધા પાછળનો મૂળભૂત તર્ક સમાન છે. કાં તો એ શબ્દો પકડે છે, કાં સિલેબલ, કાં ધ્વનિ, એમના મિશ્રણથી જ બધી લિપિઓ બને છે.
ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો એ છે પેલો રિબ્સ સિદ્ધાંત. આમ સાવ નાનકડી લાગે એવી વાત કે ચિત્રનો ઉપયોગ અવાજ માટે કરવો, પણ એણે લેખનને વસ્તુઓમાંથી અમૂર્ત વિચારો સુધી પહોંચાડ્યું, એ ક્રાંતિ હતી.
બરાબર.
ચોથું, લિપિ ઉકેલવાની જે આખી પ્રક્રિયા છે ને, એ જાણે ભૂતકાળ સાથે વાત કરવા જેવું છે. એક બૌદ્ધિક સાહસ. શેમ્પોલિયન હોય કે વેન્ટ્રિસ, એ લોકોએ આપણને સદીઓથી મૂંગી રહેલી સંસ્કૃતિઓના અવાજ સાંભળવાની તક આપી.
સાચી વાત. પાંચમો મુદ્દો એ કે ભલે આજે આલ્ફાબેટ દુનિયામાં સૌથી વધુ વપરાય છે, પણ એનો અર્થ એ નથી કે એકમાત્ર સફળ સિસ્ટમ છે. ચીની જેવી લોગોગ્રાફિક સિસ્ટમ હજારો વર્ષથી ચાલી આવે છે. એની પોતાની તાકાત છે, એનું પોતાનું સાંસ્કૃતિક મૂલ્ય છે. અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો, લેખન સ્થિર નથી, એ સતત બદલાય છે. માટીની તકતીઓથી શરૂ કરીને ટચ સ્ક્રીન સુધી એની યાત્રા ચાલુ જ છે. આજે આપણે ઇમોજી વાપરીએ કે ટૂંટાક્ષરો લખીએ, ત્યારે અમુક લોકોને લાગે કે ભાષા બગડી રહી છે, પણ રોબિન્સન કહે છે કે આ બગાડ નથી, આ ઉત્ક્રાંતિ છે. લેખન નવા સમય સાથે તાલ મિલાવી રહ્યો છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એમાંથી અમુક પર વાત કરીએ.
ચોક્કસ.
એક વિચાર છે કે લેખન માત્ર વાણીનો સેવક નથી, પણ તેનો ભાગીદાર છે, જે વિચારની ચોકસાઈ અને જટિલતાને શક્ય બનાવે છે, જે ફક્ત મૌખિક સંસ્કૃતિમાં અશક્ય છે. આ મને બહુ જ સાચું લાગ્યું. આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણા વિચારો વધુ સ્પષ્ટ થાય છે, ગોઠવાય છે, નહીં?
બિલકુલ. લખતી વખતે આપણે જાણે આપણી જાત સાથે જ સંવાદ કરતા હોઈએ છીએ. વિચારોને પકડી શકીએ, ચકાસી શકીએ, સુધારી શકીએ. મૌખિક વાતચીતમાં આટલી ચોકસાઈ લાવવી અઘરી છે. બીજો એક વિચાર પેલી બિન આલ્ફાબેટિક લિપિઓ વિશે છે. મૂળાક્ષરોની જીત ઐતિહાસિક હકીકત છે, પરંતુ ભાષાકીય કે બૌદ્ધિક જરૂરિયાત નથી. ચીની અક્ષરો 3000 વર્ષથી વધુ સમય સુધી ટકી રહ્યા છે, તે તેમની શક્તિ અને સુંદરતાની નિશાની છે. આ આપણને શીખવે છે કે આપણી સિસ્ટમ જ શ્રેષ્ઠ છે એવું માની લેવાની જરૂર નથી. વિવિધતાનું પણ પોતાનું સૌંદર્ય અને કારણ હોય છે.
અને લિપિ ઉકેલવા વિશેનો આ વિચાર મને બહુ ગમ્યો. દરેક લિપિ ઉકેલે પુનરુત્થાનનું કાર્ય છે. દરેક ઉકેલાયેલા કોડ સાથે આપણે સદીઓથી મૌન રહેલી સંસ્કૃતિઓના અવાજો સાંભળીએ છીએ. કેવી રોમાંચક વાત છે, જાણે ઇતિહાસ જીવંત થઈ ઉઠતો હોય.
ખરેખર. અને છેલ્લે આજના સમય માટે આ બહુ લાગુ પડે છે. ઇમોજી અને ઇન્ટરનેટ સંક્ષેપો લેખનનો અંત નથી, પરંતુ તેનું નવીનતમ પરિવર્તન છે. તે દ્રશ્ય સંચારને વધુ ઝડપી, સમૃદ્ધ અને અભિવ્યક્ત બનાવવાની માનવ વૃત્તિ દર્શાવે છે. એટલે કે ટેકનોલોજીથી ડરવાને બદલે એ કેવી રીતે આપણી અભિવ્યક્તિને નવા રસ્તાઓ આપી રહી છે એ જોવું જોઈએ.
તો આ બધી જે જાણકારી મળી એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ આવી શકે, શું ફાયદો થાય આ બધું જાણવાથી?
ઘણા ફાયદા છે. એક તો સીધો ફાયદો એ કે આપણી સાંસ્કૃતિક સમજ વધે. હવે પછી આપણે કોઈ જૂનું મંદિર જોઈએ કે મ્યુઝિયમમાં જઈએ તો ત્યાં કોતરેલા અક્ષરો આપણને ખાલી ડિઝાઇન નહીં લાગે, આપણને થશે કે આ કોઈકની વાત છે, કોઈકનો સંદેશો છે. આપણી પોતાની ગુજરાતી લિપિ એ ક્યાંથી આવી એ જાણવાથી પણ ગર્વ થાય.
હા, એ તો ખરું.
બીજું, આ લિપિ ઉકેલવાની જે વાતો છે ને, એ તર્ક અને સમસ્યા નિવારણ, પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવે છે. કેવી રીતે મર્યાદિત માહિતીમાંથી સાચો જવાબ શોધવો, એ વિચાર પ્રક્રિયા બહુ કામની છે.
હા, અને મને લાગે છે કે એનાથી દુનિયાની વિવિધતા પ્રત્યે વધુ સન્માન જાગે. કેમ અલગ અલગ સંસ્કૃતિઓએ લેખન માટે જુદા જુદા રસ્તા શોધ્યા, એ એમની જરૂરિયાત અને વિચારવાની રીત બતાવે છે.
બરાબર.
અને જેમ તમે કહ્યું, આજની ડિજિટલ ભાષાને સમજવામાં પણ મદદ મળે. ટેક્સ્ટિંગના શોર્ટકટ કે ઇમોજીને ભાષાના બગાડ તરીકે જોવાને બદલે એક ઉત્ક્રાંતિના ભાગરૂપે જોવાનું વલણ કેળવાય. અને સૌથી મોટી વાત, મને લાગે છે, આપણને સાક્ષરતાની કિંમત સમજાય. વાંચી લખી શકવું એ કુદરતી નથી, એક શોધ છે, એક શક્તિ છે, એની કદર થવી જોઈએ.
બિલકુલ.
આ પુસ્તક વાંચ્યા પછી આપણી આસપાસ દેખાતા અક્ષરો અને ચિહ્નો એ બધા જાણે નવા અર્થ ધારણ કરી લે છે.
મારા માટે આ આખી ચર્ચામાંથી સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ હતી કે આલ્ફાબેટની શોધ ખરેખર તો એક જ વાર થઈ, અને એમાંથી આપણી સહિત દુનિયાની આટલી બધી લિપિઓ જન્મી, એ વિચાર જ અદ્ભુત છે. અને બીજું, પેલી ચીની અને જાપાની લિપિઓ આપણને ભલે જટિલ લાગે, પણ એની પાછળનો તર્ક અને એમનું સાંસ્કૃતિક મહત્ત્વ સમજાયું.
અને મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે લેખન એ ખરેખર માનવ બુદ્ધિની એક ટોચ છે. એણે આપણી વિચારવાની રીત જ બદલી નાખી, અને એ પ્રક્રિયા અટકી નથી ગઈ. આજે પણ આ ડિજિટલ યુગમાં એ નવા નવા રૂપો લઈને વિકસી રહી છે. આજે લિપિઓની વિવિધતા છે ને, એ માનવ સર્જનાત્મકતાનો ઉત્સવ છે. આપણે ભાષા જેવી અમૂર્ત વસ્તુને પકડવા માટે કેટલા અદ્ભુત રસ્તા શોધી કાઢ્યા છે, આ જાણવું આપણને માણસ હોવાનો અર્થ સમજવામાં પણ મદદ કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.